ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೀಪರ್ವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರ ಮಹಾಮಂದೇ ತತ್ವಲೋಚನಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನಾಯಕಂ ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ ರಾಜಕೋಟ್ ರವಿವಾರ ತಾರೀಖ್ 8 ಮಾರ್ಚ್ 2009 ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತಜಿ ಕ್ರಮವಾರ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 511 ಆಪಣ ಸ್ವಾಧ್ಯಾಯ ಚಾಲು ಛ ದ್ಯಾವಕ್ತೆ ಆ ಜೀವ ಅನಂತ ಕರ್ಮನ ವ್ಯವಸಾಯಿ ಛೆ અને સમયે સમયે અનંત કર્મ બાંધે છે અને અનાદિકાળથી એ અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે તો પ્રશ્ન એ કર્યો છે પ્રભુશ્રીએ કે ગમે તેવું સાધન હોય પણ અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન અનંતકાળના પ્રયોજને પણ પાર પડે નહીં શું કરવું બંધનું જે જોર છે એની જે જ્ઞાનીએ વ્યાખ્યા કરી છે એ કે એક કર્મ બાંધે છે પણ એનું મૂળ અજ્ઞાન છે સર્વ કર્મનું મૂળ અજ્ઞાન છે એનું ઉદાહરણ આપીને શ્રી જિનેશ્વરના અધિકારથી કૃપાળુદેવ કહે છે કે એ અજ્ઞાન પરિણામ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી જીવને પરિભ્રમણ ચાલુ છે અને અજ્ઞાનને ઉપમા આપી છે કે અગ્નિના એક તણખાને વિશે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો તેનો ગુણ ફળવાન થાય છે તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે તેમ હજુ અનંતકાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે અગ્નિના તણખાનો અંદર ઐશ્વર્ય કેટલું તો કે જેવો યોગ સાંપડે તેવું 14 રાજલોકને સળગાવી શકે તેવું પણ યોગ મળવો જોઈએ માત્ર તણખો ન સળગાવી શકે એમ એનો ઐશ્વર્ય ગુણ છે તેમ એ ફળવાન થાય જેવો યોગ એવો ગુણ ફળવાન થાય તો અહીંયા એ અજ્ઞાન પરિણામ એવું છે જ્યાં સુધી જો ચાલુ હોય તો જીવને અનંતકાળ ત્યાં પરિભ્રમણ થયું છે અને અનંત જન્મ મરણના પરિણામ તેથી થવા સંભવી શકે છે 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે આવું અજ્ઞાન પરિણામ જીવનું મોહ પરિણામ છે પણ જેમ તણખાનો યજ્ઞ યોગવશ છે એમ આ અજ્ઞાન પરિણામ એ પણ યોગવશ છે અને એ યોગવશની જે ખૂબી છે જે એની મહત્તા છે એનું રહસ્ય છે એ આપ્યું છે કે આવું અજ્ઞાન કર્મ પરિણામની અમુક પ્રકૃતિ છે એ કર્મની પ્રકૃતિ અનુસાર જ જીવનું પરિભ્રમણ થાય અથવા એટલો જ બંધ થાય તો ગયે વખતે આપણે એ વિચારણા કરી હતી કે મોહનીય કર્મ જીવ બાંધે તો એનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરિણામ બંધ 70 કોડાકોડી આયુષ્યનું છે પણ એ યોગવશ છે કે છે કે એવું જીવ જો એક સાથે બાંધે તો કે ના એક કર્મ બાંધે એ પૂરું થવા આવે ત્યાર પછી ત્યાર પેલા બીજું બંધાય ત્રીજું બંધાય ચોથું બંધાય આવું બની શકે પણ એની મર્યાદા કર્મની પ્રકૃતિની 70 કોડાકોડીની એની સાથે અનંત શબ્દ નથી પ્રવાહથી અનંત છે અજ્ઞાન પરિણામ છે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેશે એટલે અનંત પરિણામ અનંત કર્મબંધ અનંત જન્મ મરણ આ બધું શક્ય છે પ્રવાહ થી. યોગ કેવો? તો કે મોહનીય કર્મનો. તો એની પ્રકૃતિ કેવી? તો કે 70. પણ બધા કર્મ જીવ બાંધે એક પછી એક, એ બધા કઈ તેવા ઉત્કૃષ્ટ પરિણામ વાળા બાંધી શકે નહીં, કારણ કે જીવને એવો અવકાશ નથી. એટલા જ એક સાથે બધા બાંધે અને એમ સૌ એક મોહનીય કર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી. આ તો એક મોહનીય કર્મની પ્રકૃતિ કીધી. એવા બીજા જે જે કર્મો છે એ બધા કર્મોની ઉત્કૃષ્ટ અવસ્થા 70 થી ઓછી છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મોહનીય એની 70 કીધી, બાકીનાની બધાની 70 થી ઓછી છે. પણ એ બધી ઓછી છે એ પણ જ્યારે જ્યારે બાંધે ત્યારે ઉત્કૃષ્ટ જ બાંધે, સતત બાંધે ત્યારે એ જ બાંધ્યા કરે એવું નથી, કારણ કે જીવને એટલો અવકાશ નથી. હવે જેમ મોહનીય કર્મ ઉત્કૃષ્ટ છે એમ નિકૃષ્ટ બંધ પડે એવું આયુ કર્મ છે. આયુ કર્મ જે જીવને જીવની પર્યાય છે એનું જેટલું આયુષ્ય છે એના બે ભાગ આયુષ્યનો પૂર્ણ થયા પછી પછી એ આવતા ભવનું આયુષ્ય બાંધે. 13 પહેલા બાંધે નહીં, પ્રથમ ન બાંધે. તેટલામાંના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ્ય જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં. અને બીજી પ્રકૃતિ આયુષ્ય કર્મની શું છે? એક ભવમાં આગામી કાળના 2 ભવનું આયુષ્ય બાંધે નહીં. મોહનીય કર્મની પ્રકૃતિ કીધી અને આયુષ્ય કર્મની પ્રકૃતિ કીધી. એકની ઉત્કૃષ્ટ 70 કોડાકોડીની કીધી અને આયુષ્ય ભવનું છે. અને એ પણ બંધાવવા માટેના અવકાશ 2/3 1/3 નો નિયમ મૂક્યો. અને એ બાંધે ત્યારે પણ આગામી 2 ભવનું ન બાંધે. સત્તામાં કર્મો કેટલા છે? અનંત. 14 રાજલોકના પ્રદેશે પ્રદેશે અનંત જન્મ મરણ કરી શકે એટલા કર્મોનો બંધ સત્તામાં પડ્યો છે, તો પણ આયુષ્ય કેમ અનંત ભવનું નથી બાંધતો? આટલા તો છે જ. તો કે ના, આયુષ્ય કર્મની પ્રકૃતિ એક જ્ઞાની સમજાવે છે કે એ તો એક જ ભવનું બાંધે. આગામી કાળના 2 ભવનું આયુષ્ય જીવ બાંધી શકે નહીં. આ આયુષ્ય કર્મની પ્રકૃતિ બતાવી છે. એવી સ્થિતિ છે અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે. આ કર્મ સંબંધ ચાલુ છે સતત કેમ છે? તો પછી તો પછી આયુષ્ય ન બાંધી શકે તો કર્મ સમાપ્ત થવા જોઈએ. તો કે ના, એને અજ્ઞાન, જ્યાં સુધી અજ્ઞાન પરિણામ અગ્નિ તણખાનો અગ્નિ એ જ્યાં સુધી એ તણખારૂપી વિદ્યમાન છે ત્યાં સુધી જેવો જેવો યોગ મળે તેવું તેવું એનો વૈભવ એનું ઐશ્વર્ય છે. એ 14 રાજલોકને જેમ સળગાવી શકે છે એમ આ અજ્ઞાનનો યોગ જ્યાં સુધી જીવને મળે ત્યાં સુધી 14 રાજલોકમાં અનંત જન્મ મરણ કરી શકે. આ અજ્ઞાન પરિણામ અને તણખાનો અગ્નિ બંને સમાન છે, પણ જેવો યોગ એવો એનું ઐશ્વર્ય, એવો યોગ એ ફળવાન થાય એવું એનું બળવાન પણ સંભવે. આ વાતને બરોબર સમજીએ કે કર્મ સિદ્ધાંત એની સાથે જોડાયેલો આ જીવ નિત્ય, કર્મ અનિત્ય, કર્મ જળ, કર્મ અલ્પ સ્થિતિ વાળા અને જીવ ચિરંતન, અને છતાં એની મુક્તિ ન થાય કેમ? ન થાય, ગમે તેવું હોય તો થાય. અને બીજું, જો આ કર્મને જે કઈ આયુષ્ય કર્મનું પ્રમાણ કહ્યું છે તે પ્રમાણ પ્રમાણે જ જો બધું ચાલ્યા કરે ગણિત તો કોઈ જીવ મોક્ષે ન જાય, કારણ કે આવા અનંત બંધો જીવ કરતો હોય અને હજી 14 રાજલોક સુધીના અનંત જન્મ મરણ કરી શકે એવી એની જો સંભાવના હોય તો આ જીવ મોક્ષે ક્યારે જાય? સાધન ગમે તેટલું બળવાન હોય, સાધના ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય, પણ બાધા કર્મો ખપી જાય એવું તો બની ન શકે. જ્ઞાની અહીંયા સમજાવે છે, જે જીવ છે એ ચૈતન્ય છે, સત છે, એ સર્વકાલિક છે, સનાતન છે, શાશ્વત છે, નિત્ય છે. અને જે કર્મ છે તે જડ છે. જડ કાળથી બંધાયેલ છે. 70 કોડા કોડી પણ નક્કી ને, જીવનું આયુષ્ય તો એવું નહીં ને. તો એ જે સ્થિતિ છે એનું ગણિત સમજવાનું છે. એક જડ અને બીજો જીવ, જીવ અને જડમાં જડનો સંયોગ છે, કર્મ અને ચૈતન્ય એનો સંયોગ છે, એટલે જીવન છે. આ જીવનને એક નિયમ લાગુ પડે છે. એ નિયમ એ છે કે ગમે તેવું ઉત્કૃષ્ટ હશે કર્મની સ્થિતિ, તો પણ એની સ્થિતિ એના કાળે જ રહે. અને એ કર્મની ભોગવવા માટે થઈને આયુષ્ય કોઈ જીવ અનંત કાળનું બાંધી શકે નહીં. પછી ભવનું બાંધવામાં શું વાંધો, એટલા ચાલશે, વાંધો નહીં. નહીં, આગામી બે કાળનું પણ આયુષ્ય કર્મ જીવ બાંધી શકે નહીં. આ અવકાશ સમજવાનો છે કે 70 કોડા કોડીથી વધુ કાળ તો અનંતો છે, તો પણ જીવ કર્મ બાંધી શકે નહીં. અને આયુષ્યની દ્રષ્ટિએ આગામી બે ભવના કાળનું આયુષ્ય પણ જીવ બાંધી શકે નહીં. આ અવકાશની વાતને બરોબર સમજીએ કે જીવને એટલો અવકાશ નથી, અને અજ્ઞાન પરિણામ પણ ગમે તેટલું હોય તો પણ બે ભવનું આયુષ્ય ન બંધાય. આયુષ્ય એક જ ભવનું બંધાય. આ કર્મની પ્રકૃતિ, આ કર્મ સિદ્ધાંત એ પુદગલ સાથે જોડાયેલો છે, અને આ મોક્ષ સાથે જોડાયેલો જીવ છે એ નિત્યતાથી, શાશ્વતથી, ત્રિકાલા બાધિત, ચિરકાલિક એવું જીવનું સ્વરૂપ છે. તો આ બંનેને એનો સંબંધનું સ્વરૂપ શું છે એ જ્યાં સુધી સમજવામાં ન આવે ત્યાં સુધી મોક્ષ માર્ગ કે આમાંથી મુક્તિ મળી શકે છે. પ્રશ્ન એ જ થયો સૌભાગભાઈને કે સાહેબ, આ અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંત કાળ વિના આનો પાર આવી શકે એમ નથી. અને આપણે તો વાત કરીએ છીએ કે નહીં, તમે કહો કે આ ભવમાં જ પણ મોક્ષ થાય, તદ ભવે થાય, ત્રીજા ભવે થાય, અને સંકિત થયું તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15, ત્યાં તમે ઉત્કૃષ્ટતામાં 15 ભવ મૂકી દીધા છે. તો આ ગણિત કેવી રીતે બેસાડવું? અહીંયા વાત એ થઈ કે ત્યાં જડ અને કર્મને આપણે સમાન માની લીધા. અહીંયા કૃપાળુદેવ જિનેશ્વર ભગવાનના બોધથી આપણને અહીંયા સમજાવે છે. સૌભાગભાઈને સમજાવ્યું છે કે જીવમાં આ અજ્ઞાન પરિણામ છે ત્યાં સુધી એ બધી આ માયા છે ચક્કરની, પરિભ્રમણની. પણ એકવાર એનું અજ્ઞાન પરિણામ, જીવ માત્ર કર્મ બંધ કરે છે એમ નહીં, પણ અજ્ઞાન પરિણામ છે ત્યાં સુધી કર્મ બંધ કરે છે. તણખાનો અગ્નિ જ્યાં સુધી વિદ્યમાન છે, અગ્નિ તણખામાં, ત્યાં સુધી એને જગતને બાળવાની તાકાત એનામાં છે. પણ એ અગ્નિ શાંત થઈ ગયો હતો તો એ કશું જ કંઈ કરી શકતો નથી, નિષ્ક્રિય થયો. એમ અહીંયા અજ્ઞાન પરિણામ જીવનું જો ટળી શકે, જીવ ટાળવા પ્રયત્ન કરે, અને જીવ આ જ લક્ષ્ય કરે કે મારા પરિભ્રમણનું, અનંત પરિભ્રમણનું અને સમયે સમયે અનંત કર્મના વ્યવસાયનું કારણ માત્ર જીવમાં રહેલું અજ્ઞાન એટલે કે મોહ પરિણામ છે. અને આ મોહ પરિણામ એટલે સ્વ સિવાય પર પ્રત્યે સુખ બુદ્ધિનો ભાવ, ઇષ્ટતાનો ભાવ, સુખનો ભાવ, મોહનો ભાવ, આ બધા જ અધ્યવસાય જે છે બહુ જ સૂક્ષ્મ છે. અધ્યવસાયનું સ્વરૂપ જૈન દર્શનની અંદર બહુ જ સૂક્ષ્મ કીધું છે. અધ્યવસાય જીવને હોય, પદાર્થ જડને ન હોય. એ એનો અધ્યવસાય એને બંધનું કારણ છે, વસ્તુ બંધનું કારણ નથી. વસ્તુની વિદ્યમાનતા છે એટલે બંધ થાય તો કોઈ છૂટે નહીં. પણ વસ્તુ હોવા છતાં વસ્તુ પ્રત્યે જીવનો જે અધ્યવસાય છે એ મમ ભાવનો છે કે પર ભાવનો છે? જો એના પ્રત્યે એને મોહ બુદ્ધિ નથી, જો એના પ્રત્યે એને મમત્વ નથી, જો એના પ્રત્યે એને સ્પૃહા ભાવ નથી, રતિ ભાવ નથી, ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ નથી, માત્ર એનો પોતાનો ગુણ જે જ્ઞાતા ભાવ છે, માત્ર દ્રષ્ટા ભાવ છે, માત્ર સાક્ષી ભાવ છે, વસ્તુ તેમને તેમ છે, તો વસ્તુ બાંધતી નથી, પોતાનું પરિણામ બાંધે છે, વસ્તુ બંધ નથી કરતી, પણ વસ્તુ નિમિત્ત છે પરિણામ થવામાં, વસ્તુ છે એ પરિણામ થવામાં નિમિત્ત છે, પણ તે સમયે એ નિમિત્ત ત્યારે જ પાવરફુલ થાય છે કે જ્યારે આનામાં અજ્ઞાન પરિણામ છે. વસ્તુ નિમિત્ત છે અને જીવમાં અજ્ઞાન પરિણામ છે તો બેનો સંયોગ કર્મ બનશે. વસ્તુ નિમિત્તની હાજરી છે પણ જીવમાં જ્ઞાન પરિણામ છે તો બંધ દશા થતી નથી. જૈન દર્શનનો આ સિદ્ધાંત આખા અધ્યાત્મ જગતની અંદર હજુ સુધી પકડાયો નથી. એટલે ઈશ્વર, સાંખ્ય દર્શન એ ઈશ્વરની આખી વાત મૂકે, પ્રકૃતિથી થાય ને આનો થાય ને આનો કરતા હું છું ને આ જગત હું જ છું ને મેં જ બધાને પેદા કર્યા છે તો શું કામ ચિંતા કરશ વગેરે વગેરે અનેક પ્રકારની એની અંદર વિભાવનાઓ છે, પણ એ બધી પૂર્ણતા નથી. વિતરાગ દર્શન જેવી પૂર્ણતા અન્ય દર્શનમાં નથી, અને જો હોત તો આ બધા જ્ઞાનીઓ એ દર્શનની ઉપાસના શું કામ ન કરત. નથી આક્ષેપણ કરવાની જરૂર નથી, આમાં આમ છે ને આના આમ છે ને એવું કઈ કરવાની જરૂર નથી, બહુ સ્પષ્ટ છે. કૃપાળુદેવે કેટલાય પત્રમાં લખ્યું છે કે જે વેદાંત દર્શન છે ને વિતરાગ દર્શન છે એની અંદર ઘણો ભેદ સૂક્ષ્મપણે ચાલ્યો આવે છે. આ ભેદને જેને જાણ્યો છે તો આપણે આપણી અજ્ઞાન દશામાં આવા ભેદને જાણતા નથી, પકડી શકતા નથી, આપણાથી કઈ થતું નથી, તો શું કામ એ મગજમારી કરીને સંદેહની સ્થિતિ ઉત્પન્ન કરવી. ખૂબ સમજવું પડે, સર્વસામાન્ય પ્રાકૃત જીવનું આ કામ નથી, એનાથી તો સંદેહ અને સંશય વધે, અને એ સંશયનો નાશ કરવા માટે થઈને સ્થિતિ તો એ જ કે પછી પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા કરો, એ જે કરે એ સાચું કરશે. વાત ઉડી ગઈ આખી આત્માના પ્રભુ સત્તાની વાત ગઈ. ઘણી ઘણી વાત અધ્યાત્મની આખી જે પ્રગતિ છે બધા દર્શનોથી એની અમુક અમુક ભૂમિકા સિદ્ધ કરી છે. એ સિદ્ધ કરેલી ભૂમિકાની અંદર આ સર્વોત્કૃષ્ટ ભૂમિકા સિદ્ધ કરી છે એ વિતરાગોએ કરી છે, અને વિતરાગોએ એ દર્શન આપ્યું. અહીંયા કહે છે કે અજ્ઞાન ભાવ છે તો વસ્તુ બંધનું કારણ થાય, જો જ્ઞાન પરિણામ જીવમાં વિદ્યમાન હોય તો એનો જે કર્મને બંધ કરવાનું જે સાધન છે એટલે તણખામાં રહેલો અગ્નિ છે એ શાંત થાય છે. એટલે કે જે જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે, જીવને અનાદિકાળથી કર્મ સંબંધનું કારણ શું? અજ્ઞાન ભાવ. અને કર્મ અને જીવનો સંયોગ અનાદિથી છે એ બતાવે છે કે જીવનો અજ્ઞાન ભાવ અનાદિથી છે. એ અનાદિ છે પણ શાંત છે, અનંત નથી. એને ટાળી શકાય છે, એને નિવારી શકાય છે. જો જ્ઞાન ભાવ જીવની અંદર પહેલેથી જ હોત તો કર્મથી બંધાત જ નહીં, અને જ્ઞાન ભાવ આવ્યા પછી અજ્ઞાન થતું હોય તો અત્યારે મોક્ષનો પ્રયત્ન કરવાની જરૂર નથી, કેમ કે પાછું ક્યારે ગબડી પડે ગાડું આપણને ક્યાં ખબર છે. વસ્તુની સ્થિતિની સ્પષ્ટ સમજણ પૂરી ગંભીરતા સાથે કરવી. વિતરાગોએ જે કહ્યું છે આ અનંત જ્ઞાની પુરુષોએ જે વાત મૂકી છે કેટલા યુગોના મંથન પછીની વાત હશે. અનંત સિદ્ધોનો આ માર્ગ એની અંદર પ્રસ્થાપિત થયેલો જે સિદ્ધાંત છે અથવા જે તત્વ છે એ તત્વ કેટલા જન્મો અને કેટલા આવા તીર્થંકરો કેવડીઓના જન્મો જન્મની સાધનાનો નિષ્કર્ષ રૂપે હશે. જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે તથાપી તે કર્મોની સ્થિતિ, તથાપી અજ્ઞાન ચાલુ જ છે અને કર્મ સંબંધ ચાલુ છે, તથાપી તો પણ તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે. બંધ અને મોક્ષની વ્યવસ્થા કહેવાને કોઈ યોગ્ય હોય તો તે શ્રી તીર્થંકર દેવ છે એવું અમારું માનવું છે. તીર્થંકર દેવ સિવાય કોઈ આ કર્મની બંધ અને મોક્ષની વ્યવસ્થા યથાર્થપણે કહી નથી, અને જે દર્શનમાં તે યથાર્થપણે કહેવામાં આવી હોય તે જ દર્શન જીવને નિકટ મુક્તિનું કારણ છે. બાકીની બધી કલ્પના છે, વાણી વિલાસ થાય. એ યથાર્થ દર્શન જો કહેવાને કોઈ અધિકારી હોય આ લોકની અંદર તો તે તીર્થંકર છે, જે પૂર્ણ વિતરાગ છે, સર્વજ્ઞ છે, એ પૂર્ણ દર્શનને પ્રકાશિત કરે છે. એટલે કે છે કે જીવ તેથી નિવૃત્ત થાય. આવો અજ્ઞાનથી થયેલા કર્મબંધ અને કર્મબંધને કારણે થતું પરિભ્રમણ, એમાંથી જીવને મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, એને મુક્તિ કરવી છે. એથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. ભલે કર્મની સ્થિતિ વિટંબણારૂપ હોય, ભલે કર્મની સ્થિતિ અનંત દુઃખરૂપ હોય, ભલે કર્મની સ્થિતિ અનંત ભાવરૂપ હોય, તો પણ શ્રીજીને કહ્યું છે કે નિવૃત્ત થવાનો અવકાશ છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે તે વિચારવા યોગ્ય છે. બહુ સૂક્ષ્મતાથી કહ્યો છે, જાડી બુદ્ધિથી વાત ન સમજાય, શબ્દોના વૈભવથી આ વાત ન સમજાય, તર્કના ભાષણથી આ વાત ન સમજાય, પોતાની વિચારણા તર્કને સંશોધન જોઈએ, અને એ ભાવધારાનું સંશોધન છે, જ્ઞાનધારાનું સંશોધન છે, શાબ્દિક નહીં, એ વિચારવા યોગ્ય છે. આ પ્રકાર જે જીને કહ્યો છે કે કર્મની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ હોય, ગમે તેટલી અનંત દુઃખરૂપ હોય, અનંત ભવનું કારણ હોય, અને જીવને અનાદિથી કર્મથી સંબંધ ચાલ્યો આવતો હોય, તો પણ એનાથી જીવ નિવૃત્ત થઈ શકે છે. કર્મની નિવૃત્તિ એ જૈન દર્શનનો મૂળ સિદ્ધાંત છે. કર્મથી નિવૃત્તિ, સર્વ કર્મથી સર્વથા મુક્ત થવું, તેનું નામ મોક્ષ. કોઈ કર્મના ભેદ ભાંગા કરવાની જરૂર નથી. કર્મ એ જીવના કષાય ભાવ આશ્રિત ક્રિયા છે, જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે. જ્ઞાનીઓએ પણ કહ્યું કર્મબંધની અવસ્થા, પણ મોક્ષના અવકાશ સાથે જીવને કર્મબંધની વ્યવસ્થા શ્રીજીને કહી છે. એટલે કર્મબંધનું જે નિરૂપણ વિતરાગ દર્શનમાં છે, એવો કર્મનો ખ્યાલ, કર્મની કલ્પના, એ બધી હજી ઉપર ઉપરની છબકલા છે, બધા છીછરા, જેને કહે ને સમુદ્રના કિનારે છીછરા છે, અગાધ જે કઈ એનું જ્ઞાન સાગર છે, એમાં ડૂબકી લગાવનારા તો આ બધા કેવડીઓ, તીર્થંકરો, અરિહંતો, અનંત અનંત થયા, અને એને એની અનંત જન્મોની સાધના પછી આ બે સિદ્ધાંત, અને એ સિદ્ધાંત સિદ્ધ થયો, ઈશ્વરને ઉડાયડો. કૃપાળુ દેવે મોક્ષમાળામાં લખ્યું કે 32 વયની એ મધ્યમ વયના યુવાન ક્ષત્રિય આ જગતના રહસ્યને ભેદ જાણ્યા વિના ઈશ્વરને ઉડાડ્યો હશે. ગુપ્ત ભેદ, સૃષ્ટિના ગુપ્ત ભેદ જેને જાણ્યા છે, એને કહ્યું કે આમાં ઈશ્વર કોઈ નથી, અને હું જ છું કરતા ઈશ્વર, મેં જ બધું કર્યું છે. આ વાત બધી હજુ અજ્ઞાન દશાનું પરિણામ છે. હજુ આ જે વિતરાગોએ જે માર્ગ કહ્યો છે એની સૂક્ષ્મતાથી, ગહનતાથી હજુ એનું દર્શન થયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આલંબન લેવું પડે છે, એ આલંબન ઈશ્વરનું લેવું પડે છે. પણ જૈન દર્શને તો કહ્યું નહીં, નિર્ણય આપી દીધો. એ નિર્ણય ક્યારે આપ્યો છે? કોઈ એક વ્યક્તિ આપ્યો છે? આ વિતરાગ માર્ગની અંદર જીવની જે સ્વાયત્તા, જીવની જે પ્રભુસત્તા, જીવની જે સ્વતંત્રતા અને કર્મની આવી સત્તા છે, છતાં એની નિવૃત્ત થવાના અવકાશ સાથે કર્મની સ્થિતિ કીધી છે, એનું પણ કેટલું પ્રાબલ્ય કીધું છે કર્મનું. અને એ કરવા પ્રમાણે, જીવના શુભાશુભ કર્મ પ્રમાણે જ થાય, એમાં ઈશ્વર કોઈ વચમાં આવી શકે નહીં, કોઈ કંઈ કરી શકે નહીં. આટલી વાત કેનાર દર્શન અને એ દર્શનના અધિષ્ઠાતાઓ એની વાત ક્યારે મૂકી હશે? અને કોઈ એકે મૂકી છે? અનાદિ અનંતથી ચાલી આવેલી. તો એ દર્શનની પરંપરામાં મૂળ શું છે? તો કે સર્વજ્ઞતા, પૂર્ણ વિતરાગતા. એ સર્વજ્ઞતા છે, એને આ લોકનું સ્વરૂપ જાણે છે, છ છ તત્વનું દર્શક દ્રવ્યનું સ્વરૂપ જાણે છે, પૂર્ણપણે જાણે છે. કોઈ દ્રવ્યની કોઈ સ્થિતિ એનાથી અજ્ઞાત નથી, એક પણ પર્યાય એનાથી અજ્ઞાત નથી. આપણે તો પર્યાયના ખેલમાં ચાલીએ છીએ, કર્મ આમ ને તેમ ને, એ બધું પર્યાય છે. શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરનાર આવા વિતરાગ પુરુષોએ જે દાર્શનિક મત કહ્યો છે, શ્રીજીને આ પ્રકાર ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે, આત્મસિદ્ધિમાં પણ એ કહ્યું છે. એ ગહન વાત છે શિષ્ય, આ કહી સંક્ષેપે સા. આ વાત ઘણી ગહન છે. શિષ્યનો પ્રશ્ન છે કે ઈશ્વર ન હોય તો ભોગતાપણું ક્યાંથી આવે? તમે ઈશ્વર એક મૂકી દો એટલે બધી સમસ્યાનો હલ થઈ જાય, નહીં તો આ જીવ કર્મો કરે એના પરિણામ કોણ આપે, એની રચના કોણ કરે, એવા નિમિત્તો ક્યાંથી આવે, એવા શુભાશુભના ઉદયથી આ જગત કેવી રીતે બને? આ શું વાત કરો છો તમે? આ કઈ જાદુના ખેલ છે? કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર પણ કહ્યું અને આવા પત્રોની અંદર પણ વાત બહુ સ્પષ્ટપણે કરી છે. આ સનાતન વાત છે, સનાતન સત્ય છે, શાશ્વત છે. અનંતા તીર્થંકરો, અનંતા કેવડીઓ, અનંતા અરિહંતોએ આ જ માર્ગની પ્રરૂપણા કરી છે કે જીવને કર્મનો બંધ છે, અજ્ઞાન પરિણામ છે ત્યાં સુધી. એ જ્ઞાન પરિણામ થઈ શકે છે, કેમ કે જ્ઞાન એ જીવનો ગુણ છે, અજ્ઞાન છે એ વિપર્યય છે. એ વિપર્ય ટાળી શકાય છે, વિપર્ય ટાળી શકાય છે. 506 ની અંદર કહ્યું કે ભાઈ જીવને વિપર્ય હોય તો જેમ આંખની દ્રષ્ટિની સામે પડળ હોય તો ઝાંખું દેખાય, ઓછું દેખાય, અવળું દેખાય, ઊંધું દેખાય. પણ જો એને વૈરાગ્યને ઉપશમથી એની દ્રષ્ટિની જો નિર્મળતા થાય અને બુદ્ધિનું વિપર્ય જો ટળે તો એને સવળું દેખાય, એને સત્ય ભાસે. આંખની અંદર મૂર્તિઓ ઉતરી જાય તો બધું સ્પષ્ટ દેખાય, પણ નથી, ક્યાંક મોતીઓ છે, ક્યાંક ઝામર છે, ક્યાંક ફૂલું છે. આ બધી જુદી જુદી અવસ્થાઓ છે. મોહ પરિણામ છે, અજ્ઞાનનો અંશ છે. અને આવો અંશ ગમે તે સ્વરૂપે હશે, એ વિદ્યમાન હશે તો એનું પરિણામ આપ્યા વિના રહે નહીં. આ વાત લખી છે, આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. ફરી ફરી વિચારવાથી કેટલું સમાધાન થશે અને ક્રમે કરી કે સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે. સૌભાગભાઈ લખે છે, જુઓ આ વાર્તા છે કે આવા અનંત કર્મ સાહેબ, સાધન તમે ગમે એવું દિયો ટળી શકે જ નહીં, અનંતકાળ વિનાનો છેડો છૂટકો ન થાય. એટલે અમારું પરિભ્રમણ તો અનંતકાળનું હજી બાકી છે, આમાં અમે મોક્ષે કેદી જાય. તમે ગમે એવી સાધના કષ્ટકારી આપો, તીવ્ર આપો, કઠિન આપો, ભેગું ન થાય કઈ, એવો એનો પ્રશ્ન છે. કૃપાળુ દેવનો એનો જવાબ છે કે ભાઈ આ કર્મની આવી સ્થિતિ છે, પણ એ તો તણખાના અગ્નિ જેવી છે, એને યોગ છે નો છે. એ 14 રાજલોક બાળે એ વાત સાચી, પણ યોગ મળે તો, નહીં તો નહીં. એમાં કર્મની સ્થિતિ છે, એનું પરિણામ છે, મોહ પરિણામ છે. અને એ 14 રાજલોકમાં અનંત જન્મ મરણ કરાવી શકે એવી એની તાકાત છે, અચિંત્ય સામર્થ્ય કર્મનું પણ છે, પણ એક તત્વ છે. એ તત્વ સંયોગી તત્વ છે. પુદ્ગલ પરમાણુ અને જીવનો વિપર્ય ભાવ, વિભાવ ભાવ. એ વિભાવ ભાવ અને પુદ્ગલ કારમણ વર્ગણાના, પુદ્ગલની પણ એક જાત કારમણ વર્ગણા, ઈ વર્ગણાના પરમાણુઓ એ કર્મરૂપે પરિણમે અને પરિણમે આખા જગતની રચના કરે. ત્રણ લોકની, 14 રાજલોકની, એમાં નર્ક આવી જાય, એમાં સ્વર્ગ આવી જાય, એમાં મનુષ્યની સૃષ્ટિ આવી જાય, અધોલોક, ઉર્ધ્વલોક, મૃત્યુલોક બધા આવી જાય. એ સ્વયં થાય છે, એનો કરતા કોઈ નથી. એ બદલાયા કરે છે જીવોના કર્મના બળ પ્રમાણે. આ જગત બદલાયા કરે છે એટલે જગતનું સ્વરૂપ પણ એક પ્રકારનું કાયમ નથી. કેટલાય લોકો જીવનમાંથી અહીંથી વિદાય લે છે, એને લગતો જે દુનિયા હોય છે એ અદ્રશ્ય થઈ જાય છે. કેટલાય નવા લોકો જન્મ લે છે અને એને કારણે એ બધી જગતની અંદર એ બધા તત્વો સક્રિય થઈ જાય છે. કોઈ કરનાર નથી. અને કરનાર હોય તો આવી માથાકૂટ શું કામ કરે, બધાને સુખી ન કરનાર. કેમ કે કરનાર પુરુષ જયારે મૂકીએ ત્યારે એ તો સર્વશક્તિમાન જ મુકાય. આમાં જેવા તેવાનું કામ છે, આમાં જગતની રચના કરવાનું. આપણે આપણું ઘર નથી બનાવી શકતા, તો આપણે આખી જગતનું નિર્માણ કરી શકીએ આમાં હાલી મોવાલીનું તો કામ જ નથી, એલફેલ વાળાનું કામ નથી. એ કેવો સમર્થ હશે? તો આવો સમર્થ આવું શું કામ કરે? નિકૃષ્ટ કામ, નરક ઉભું કરે કઈ કારણ? એમાં શું એને આનંદ આવતો હશે? અને એની ભજના કરવી પાછી? જો એને આવા પરદુખમાં આનંદ આવતો હોય તો એની ભજના કરવી? અને એ ન્યાય તોડવા બેસે કે આ જ લાગણો છે, આ જ છે? ના, એને બધી ખબર હોય, એવો અંતર્યામી છે. તો અંતર્યામીની એની પાસે કરુણા હોય કે બીજું કઈ હોય, દંડ હોય, તો પછી અમારો મમદ ગઝની શું ખોટો? આ અનેક પ્રકારના વિકલ્પો કૃપાળુદેવ મોક્ષ માળાની અંદર આ ઈશ્વરના અસ્તિત્વના નકાર માટે એટલી બધી અંદર યુક્તિઓ આપી છે. ત્યાં બધું શું કામ? વિચારો તો ખરા. આ જગતનું આખું સ્વયંભૂ સચરાચર વિશ્વ, એમાં કોઈ એમ કે મેં બધું કર્યું છે ને, આનો કરતા હું છું ને, આ હું છું ને, આમાં હું આ છું ને, મેં મારી નાખ્યા છે ને, મેં રહી જીવાડ્યા છે, આ બધી વાતો બધી કલ્પના છે. હજુ આગળ ઉપર દર્શન છે, હજુ હજુ ઉપર છે. આગળ આવો, આગળ વધો, અટકો નહીં. અને વિચાર કરો કે બંને તત્વ ભિન્ન છે અને એમાં આ મોહ પરિણામ જીવનું છે, એ જ કર્તાપણે આવીને ઉભું રહ્યું. જગતના કર્તાપણે જીવનું મોહ પરિણામ છે અને સાથે એનો વિભાવ ભાવ છે, પણ એ એનું વીર્ય છે, સામર્થ્ય છે, ભલે ઉલટું છે. અને એ જ વીર્ય જ્યારે સુલટું થાય છે, એ જ સત્વ જયારે સારું પરિણામમાં આવે ત્યારે એ મોક્ષનો કરતા છે. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે, સૌભાગભાઈને લખે છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે. ફરી ફરી વિચારો, ફરી ફરી કર વિચાર તો પામ જેવું સૂત્ર આપનાર સમર્થ પુરુષ આ કાળની અંદર બધા યોગ માર્ગને બાજુ પર રાખી દીધા. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, ઘટ યોગ, જપ યોગ, તપ યોગ બધા બાજુ પર રાખી દીધા. એક જ યોગ આપ્યો, વિચાર યોગ. કર વિચાર તો પામ, તું બાકીનું બધું કરીશ. હમણાં અમારા યોગસારનો ગ્રંથ ચાલે છે, સવારે બધું કરીશ, પણ એમાં શુદ્ધ ભાવને વિચાર નહીં હોય તો એકેય યોગ પરિણામકારી થશે નહીં. યોગનો સાર એ છે, કૃપાળુ દેવે યોગનો સાર આપ્યો કે કર વિચાર તો પામ. તું વિચાર, તું સ્વયં વિચાર, આપણા બધી કોક વિચારે નહીં, તું સ્વયં વિચાર. અને વિચારવામાં અદભુતપૂર્ણ જ્ઞાનીના વચનોનો આશ્રય લે, બીજાનો નહીં. તણાઈ જઈશ વચનોમાં, વાણીમાં, વાણી વિલાસમાં, તર્કમાં તણાઈ જઈશ. જ્ઞાનીના વચનો નયાતીત હોય છે, સર્વ નયથી પર હોય છે. જ્ઞાનીના વચનો સત્યની અનુભૂતિ કરાવનારા હોય છે. એ શબ્દથી પણ સીમિત નથી હોતા, એ શબ્દથી નિશબ્દમાં પ્રવેશ કરાવે એવી ક્ષમતાવાળા હોય છે. જ્ઞાનીના વચનની અંદર એ વાંચતા અને સાંભળતા એના આશયની ભાવધારા સાથે જોડાવાનું છે, એના શબ્દના લાલિત્ય સાથે જોડાવાનું નથી. બહુ બહુ મહત્વની વાતો કૃપાળુ દેવે ઘણી જગ્યાએ આવા ઉલ્લેખ કર્યા છે. કેટલુંક સમાધાન થશે, જો વિચારીશ તો સમાધાન તો પાછું કેટલુંક થશે. અને ક્રમે કરી કે સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે. જો તારી વિચારધારા ચાલુ રહી બરોબર તો ક્રમે કરી, ખૂબ વિચાર કર તો તને સમાધાન થઈ જાય. પણ તું અટકી ગયો હોઈશ તો કે સમાગમે કરી. આપણે જયારે મળવાનું થશે, સત્પુરુષનો યોગ બનશે, ત્યારે સાવ સમાધાન થશે. આ સાવ શબ્દ કેટલો બધો આમ આપણને લાગે પણ કેટલો મહત્વનો છે. સાવ સમાધાન થશે, આવી ગહન વાત, આવી ગહન વાત. સમયે સમયે અનંત કર્મનું ઉપાર્જન કરે સાહેબ, કેદી ટળે આ કર્મની સ્થિતિ શું, જીવની સ્થિતિ શું, આ બંધની સ્થિતિ શું, અને મોક્ષ કેદી ભેગું થાય. આમાં સાધન ગમે તેવું હોય, તમે અનંતની ભાષામાં વાત કરો છો અને સાધન તો અમારું અંતવાળું છે. અમારો તો ઉપવાસ કાલ તો પારણું કરવું પડે, અમારો કૌશક તો પારવો તો પડે. ગમે એટલો લઈ તો પારીએ, સામાયિક ગમે એટલે કરીએ તો પછી પારવી તો પડે ને. અમારું બધું મર્યાદિત છે, સાધન બધાય મર્યાદિત છે. એક પણ સાધન જ્ઞાનીઓએ અનંતનું નથી આપ્યું. જેટલા જેટલા યોગના સાધનો છે એ બધા મર્યાદિત છે, મર્યાદા પૂરી થાય. સાવ સમાધાન થશે આવી વાતનો, આવી ગહન તત્વનો કૃપાળુ દેવની આ વિશેષતા છે. જો પકડાય તો આગળ સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે તે સાવ સિદ્ધ છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જો જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસ્તા થઈ હોત એ જ વિનંતી. અહીંયા પત્ર પ્રશ્નોના ઉત્તર તરીકે છે, એટલે કઈ પ્રશ્ન મુકાયો છે. અને જગતની અંદર આ મોટામાં મોટો જે છે એ કામ છે. કામ વિજેતા સ્થૂલિભદ્ર. જગતની અંદર અનેક પ્રકારના તપ કરનારા દુર્ધર મહાત્માઓ થયા છે, પણ ભગવાન મહાવીરની પાટે એ ત્રીજા ચોથી પાટે કે આચાર્ય સુધર્મા સ્વામી, પછી સ્વયંભૂ સુરીશ્વરજી પધાર્યા અને એ આચાર્યના શિષ્ય સ્થૂલિભદ્ર મુનિ નંદીસેન આ બધા સમર્થ શિષ્યો હતા. એ સ્થૂલિભદ્ર એ મહામંત્રી શક્તાલનો મોટો પુત્ર, પણ વિષયાભિલાષની અંદર, ભોગવિલાસની અંદર એ કોષા નામની રૂપજીવીની સાથે ભોગ ભોગવવામાં 12 વર્ષ સુધી ઘર છોડીને ચાલ્યો જાય છે. પિતાએ બહુ કહેણ મોકલા પણ એ આવતો નથી, એમાં મોહના પાસમાં ફસાયો છે. આવો ભોગ વિલાસનો તીવ્ર કામી એ સ્થૂલિભદ્ર 12 વર્ષ સુધી ત્યાં રહે છે. પિતાનું મૃત્યુ થાય છે અને ભાઈ તેડવા સમાચાર આપવા જાય છે કે હવે રાજમાં તમારી નિયુક્તિ કરવાની છે મંત્રી તરીકેની. અને એ માર્ગની અંદર વિચારતા 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 વૈરાગ્યની ધારાને પામે છે. ભાઈને કહે છે તું સંભાળી લઈ મંત્રીનું પદ, અને પોતે આચાર્ય સ્વયંભૂ સુરીશ્વરજી પાસે જઈ અને પોતાની વાત મૂકે છે. અને એમાંથી જ આ સત્યનો માર્ગ પકડી અને સંયમ ગ્રહણ કરે છે. સ્વયં ગ્રહણ કરે એટલે આચાર છે, દર વર્ષે ચાતુર્માસ કરવા જવા માટે ગુરુ મહારાજની આજ્ઞા લે. સાહેબ એક વિનંતી છે, મારે આ વર્ષનું ચાતુર્માસ કોષાના રંગમહેલમાં કરવું છે. ગુરુએ જોયું એની આંખ સામે, આનો નિશ્ચય દ્રઢ છે, આનું વીર્ય આનું સામર્થ્ય અદભુત છે. ગુરુએ કહ્યું ભલે, આદેશ આપી દીધો. આ આદેશને લઈને ચાતુર્માસ ગાળે છે. આ જૈન ધર્મની કથા વિશ્વના ઇતિહાસમાં અજોડ છે, જબરદસ્ત દુનિયાની અંદરનું કથા સાહિત્ય હશે. અને એક આત્માની એટલી ચમત્કૃતિઓ, એનું કેટલું બધું સામર્થ્ય, એ જુદા જુદા જીવોના અદભુત પરાક્રમોથી જગતમાં પ્રકાશિત થયું હશે. પણ સ્થૂલીભદ્રની જે વાત છે એ દુનિયામાં બેજોડ છે, અનમેચ, અનકમ્પેરેબલ. ત્યાં કોશા સાથે ચાર ચાર માસ ચાતુર્માસમાં રહીને કોશાના લાખ પ્રયત્ન કરવા છતાં પણ ચલિત થતા નથી, સંયમ ચૂકતા નથી. અને એને જ પોતાની સાધુ ધર્મની બધી જ ક્રિયા અને બધા આચારો, એનું પરિપૂર્ણ પાલન કોશાના રંગબેલમાં કરે છે. કોશાના પ્રયત્નો અનેક પ્રકારના છે અને ગોચરી કોશાના મેલમાં જ થાય છે. સદરસના ભોજનની ગોચરી છે. કોશા એ પણ પ્રયોગ કરે છે, એ પણ એને અસર કરી શકતી નથી. અને પાછા આવે ત્યારે કોશાને બોધ આપીને આવે છે. પાછા આવ્યા પછી એ આવે છે, બીજા મુનિ આવે છે, ત્રીજા આવે છે. કોઈએ સિંહની ગુફામાં ચાતુર્માસ કર્યું છે, કોઈએ કુવાના કાંઠે કર્યું છે, કોઈએ સર્પની રાફડા ઉપર બેસીને કર્યું છે. બધા આવે છે, આચાર્ય શ્રી પ્રસન્ન છે. પેલા આવ્યા એને કહે છે, ઓહો દુષ્કર, ગુફાવાળા આવ્યા દુષ્કર, કુવાવાળા આવ્યા દુષ્કર. જ્યાં સ્થૂલીભદ્ર આવે છે ત્યાં કહે છે, દુષ્કર દુષ્કર દુષ્કર. આ દુષ્કર છે. કૃપાળુદેવ કહે છે કે સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે. બહુ ગુસ્સે અન્ય જીવ પ્રત્યેની વિષયાસક્ત પ્રીતિ એ કામનું સ્વરૂપ છે. જીવો પ્રત્યે પ્રેમ હોય, જીવો પ્રત્યે મૈત્રી હોય, પણ જો વિષયાસક્ત હોય તો એ કામ છે. અન્ય જીવો પ્રત્યે વિષયાસક્ત પ્રીતિ તે કામનું સ્વરૂપ છે. આવા વિષય ભોગ એને જ્ઞાનીઓએ કિંપાક ફળ સમાન કીધા છે. કિંપાક ફળ દેખાવે સુંદર, આકર્ષક, સ્વાદમાં મીઠા, પણ પરિણામમાં ગંભીર, હાનિકારક, જીવલેણ. એક જગ્યાએ તો જ્ઞાની પુરુષે સરસ વર્ણન લખ્યું છે કે સર્વેન્દ્રિય પ્રીતિ હિ કામ. આ કામ કસાય એક એવો છે, કસાયનું સ્વરૂપ કામનું. સર્વેન્દ્રિય પ્રીતિ, એની બધી જ ઇન્દ્રિયો લાલાયિત થઈ જાય છે. એ કામની અંદર તો જીવનો રોમે રોમ જોડાઈ જાય છે. કામનો આવેગ એવો છે કે માત્ર એક ઇન્દ્રિયનો વિષય નથી રહેતો, શરીરના રોમે રોમ આહ્લાદિત થાય છે. આવી કામ વિષયનું જબરજસ્ત એનું પ્રબળપણું છે. કોઈ સ્વાદનો વિષય હોય તો સ્વાદ પૂરતો મર્યાદિત હોય, બીજી ઇન્દ્રિયના વિષયો શરીરના અમુક ભાગ પૂરતા મર્યાદિત હોય, પણ કામમાં તો કહ્યું છે કે બધી ઇન્દ્રિયો અને આખા સંપૂર્ણ શરીરને આહલાદિત, રોમાંચિત, ઉલ્લાસિત. આપણે તો પ્રતિક્રમણમાં એને કહ્યું છે કે બાવરો બની જાય છે. વિષય સુખની અંદર જીવ બાવરો બની જાય છે. સર્વેન્દ્રિય પ્રીતિ કામ, સમસ્ત ઇન્દ્રિયોને આહલાદિત કરનાર જો કોઈ પરિબળ હોય તો કામ છે. કામ એ અન્ય જીવ પ્રત્યે વિષયાસક્ત પ્રીતિ છે. અને કામ એનો વિષય કરવાથી જ એ જાગૃત થાય. એનું ચિંતન કરો, એ વિષયનું, વિષયના ચિંતનથી એ વાસના જાગૃત થાય. એની અંદર કોઈ પાત્ર સમક્ષ હોય અથવા ન પણ હોય, આવી તાકાત એની, માત્ર ચિંતનથી. અને સંક્રામક છે, ચેપી છે, ચેપી રોગ વધતો જ જાય. જેમ જેમ એનું ચિંતન કરો તેમ તેમ સતત એ વધારે ને વધારે તમારા મનને ઘેરી લે, તમારા વિચારોને ઘેરી લે. એક સમય પણ મુક્ત થવા ન દે એ વિષયથી. ચેપી છે, સંક્રામક છે. ખાસ અને ખુજલીની માફક એની મીઠી જળ એ જેમ ખંજવાળો તેમ વધે છે, વકરે છે. ખાંસનું દર્દ, ખંજવાળનું દર્દ, ધાધરનું દર્દ, એને માત્ર કોઈ ઉપચાર કરવાથી જરા ખાજ આવે છે, ખંજવાળવાથી એ મટેની વકરે, એમ આ વકરે છે. અગ્નિમાં ઈંધન જેમ નાખવામાં આવે અને અગ્નિ શાંત થતો નથી પણ વૃદ્ધિગત થાય છે, એમ કામ બાબતની અંદર જ્ઞાનીઓ કહે છે કે હે જીવ, તું એને પોષણ આપવા જેટલો પ્રયત્ન કરીશ એટલો કામાગ્નિ શાંત નહીં થાય પણ વૃદ્ધિગત થશે. ભર્તૃહરિ મહારાજ પણ કહે કે ભોગોને ભુગતા વયમેવ ભુગતા. અરે અમે તો ભોગને ભોગવા જવા ગયા કરતા અમે સ્વયં ભોગવાઈ ગયા. પોતે સંપૂર્ણ નિર્વિર્ય અશક્ત થઈ જાય છે. કામનું આવું સ્વરૂપ દેહામણું છે. એટલે જ્ઞાની પુરુષોએ આપણે દુષ્કર કહેવામાં, એક આપણું આલોચના પાઠની અંદર એનો સરસ શબ્દ છે, કામ ભોગ પ્યારા લગે ફલ કિંમ પાક સમાન, મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કી ખાન. આલોચનામાં આ દુહો આવે છે કે કામ ભોગ પ્યારા લાગે છે, બહુ ગમે છે જીવને, કારણ કે આકર્ષક છે, મીઠા છે, એનો સંસર્ગ મીઠો છે માટે ગમે છે. પણ ફલ કિંમ પાક સમાન, એમાં પણ એ જ સરસ છે, સુંદર છે, પણ જીવલેણ છે. મીઠી ખાજ ખુજાવતા, જ્યાં ખાજ ખસનો દર્દ હોય ત્યાં એને ચડ કરવામાં આનંદ આવે છે, બહુ આનંદ આવે છે, શાંતિ મળે છે, પ્રફુલ્લિતતા વેદન થાય છે, પીડાનું નહીં પ્રફુલ્લિતતાનું વેદન થાય છે. પણ પીછે દુઃખ કી ખાન, પછી તો બળતરા થાય છે, ચચરી ઉઠે છે, વકરે છે. જ્ઞાનીએ કૃપાળુ દેવી એક પત્રમાં લખ્યું છે કે જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. 593માં કીધું છે, જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. આવું કામનું સ્વરૂપ, એને ઉપાય કીધો છે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. જો પરમ કૃપાળુ દેવે આખું સત્સંગનું મહાત્મ્ય, સંત નો હોય તો સત્સંગમાં રહો, પણ વિપરીત દ્રષ્ટિ આવશે તો સંત સાથે દ્રષ્ટિ રાખ થાય તો સત્સંગનું મહત્વ નહીં હોય, એને વ્યક્તિનું મહત્વ છે. સત્સંગ જ્યાં અનંતા સત્પુરુષો થયા છે એના વચનો છે, જ્યાં સતની જિજ્ઞાસાઓ જેને છે એવા વ્યક્તિઓ મુમુક્ષુઓ ભેગા થયા છે, અને જ્યાં એવા સત્પુરુષના આશ્રય થઈને જ્યાં કામ ચાલે છે ત્યાં સત્પુરુષની વિદ્યમાનતા છે. પરોક્ષ રીતે પણ સત્પુરુષ ત્યાં સત્સંગમાં વિદ્યમાન છે, સમષ્ટિના રૂપમાં છે, વચનના રૂપમાં છે, મુદ્રાના રૂપમાં છે. આવા કામને માટે થઈને જે જ્ઞાનથી કામ નાશ પામે એને અત્યંત ભક્તિ નમસ્કાર, એમાં આ પુરુષે સૌભાગભાઈને લખ્યું છે, સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. મહત્વ સમજાવું, રોજ આપણા ભાવો પરિશુદ્ધ થાય, રોજ પરિશુદ્ધ થાય. બાકી તો આવી કામ વિષયની વાસનાઓથી ચિંતાઓથી ભ્રષ્ટ થતા આપણે સંસાર આખો ચલાવી રહ્યા છીએ અને પછેતરાઈ જઈ આવે છે. આપણું આત્માની પરિશુદ્ધિ સેનાથી થાય, વિશુદ્ધિ સેનાથી થાય. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આ શુદ્ધતાનો સંકલ્પ, એનું શું વિભાવના, શું શુદ્ધતા કેવી રીતે થાય? સત્સંગથી સમયે સમયે જીવના પરિણામોની શુદ્ધતા થાય છે. જે વિકૃતિ, જે વિકારો જીવને આવતા હોય, સતાવતા હોય, એ પરિશુદ્ધ થાય છે, એનું પરિમાર્જન થાય છે. કારણ કે શાસ્ત્રનું અનુશીલન, શાસ્ત્રના વચનોનું પરિશીલન એના અંદર આ પરિમાર્જન કરે છે, બુદ્ધિનું પરિમાર્જન કરે છે. બુદ્ધિનું જે વિપર્યાસ છે એ વિપર્યાસ પણ ખસતું જાય છે, મલિનતા ખસે છે. સત્સંગથી સતનું સામર્થ્ય પ્રગટે છે. સત્તનું સામર્થ્ય. અને સત્તનો જો આશ્રય લઈ લેવામાં આવે તો જીવને ત્રણ કાળની અંદર આ માર્ગની અંદર કોઈ રોકનાર નથી. જે જે દિશાએ જવા ઈચ્છે છે ત્યાં જઈ શકે છે. 324માં કીધું છે, સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે તે સાવ સિદ્ધ છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હટતા, જો આ ક્રમશ છે માર્ગ, આજે આવ્યો ને કાલ પરિણામ આવે ને. જેમ જેમ અવગાહન થાય તેમ તેમ કંઈક કંઈક કરી રોજ કંઈ ને કંઈ પ્રકારનો બળ સંચય કરે, પાછો હટતા બળ સંચય કરી અને એનાથી પાછો હટે. અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામને પોતાની શક્તિ છે, કામને સામર્થ્ય છે. જો એની અંદર છેતરાઈ જઈશ ને ભ્રાંતિમાં રહીશ અહમની, તો કામ બળવાન થઈ જશે. અને સ્થુલીભદ્રને જોઈને નંદીસણ ગયા અને કામના સામર્થ્ય આગળ પોતાનો સંયમ હારી ગયો. એને એને બોધ પમાડનાર ઓલી કોસા નીકળી કે રત્ન કંબલ લઈ આવો જો મારી સાથે ભોગ ભોગવવા હોય તો. અને નેપાળમાં મુનિ જાય છે બધું મુનિપણું ને સંયમપણું છોડીને, રત્ન કંબલ લાવે છે ને ઓલી રત્ન કંબલથી ખાડમાંથી પગ ગંદા કરી અને પછી રત્ન કંબલથી સાફ કરી અને રત્ન કંબલને ખાડમાં ફેંકી દે છે. અરે આ દેવી ત્યાં શું કર્યું, કેટલો કષ્ટ કેટલો પરિશ્રમ અને કેટલા દુઃખો સહન કરી અને હું આ રત્ન કંબલ લાવ્યો તને ખુશ કરવા માટે થઈને, અને તે તો આ ગટરમાં ફેંકી દીધું. એ કે મેં તો રત્ન કંબલ ફેંકી દીધું, તમે તો રત્નત્રય રૂપી તમારું જે કંબલ હતું સમ્યક દર્શન જ્ઞાન ને ચરિત્રના ધારક, એ તમે એક મારા રૂપના મોહમાં જેને ફેંકી દીધા ગટરની અંદર. આ અમારું સ્ત્રીનું શરીર તો ગટર છે. હે મુનિ, તમને જો રત્નત્રય આવું તમને મળ્યું છે એ જો ફેંકી દેતા હો તો આનું શું કિંમત છે. ઓશા આને બોધ આપે છે મુનિને, મુનિ પાછા આવે જાગૃત થઈ જાય છે, ફરી સ્વયં બરસુરીસ પાસે આવે છે. જૈન ધર્મની અંદર જ્ઞાતા કથાઓ જે છે આગમ છે આખું, એની અંદર એટલા બધા સૂક્ષ્મ પરિણામ આધારિત છે. જો આમાં ક્યાંય ચમત્કાર નહીં લેવાનો. જુઓ એક આત્માના બળની વાતો અને એની સૂક્ષ્મતાઓ ભાવધારા, અને ક્યારે એ નિમિત્ત અને ઉપાદાન વચ્ચેની અંદર ક્યારે નિમિત્ત બળવાન થઈ જાય ક્યારે કામ બળવાન થઈ જાય અને જીવ નબળો પડી જાય, ક્યારે જીવ સામર્થ્યવાન થાય અને કામનું સામ્રાજ્ય તૂટી પડે. જબરજસ્ત હોવા છતાં પણ આને કહેવાય છે વિશ્વ વિજેતા. કામ વિજેતા એ વિશ્વ વિજેતા છે. સ્થુલીભદ્રને જ્ઞાનીઓએ કહ્યું છે ઓહો આ અનંત ચોવીસીઓ આવે ને જશે, પણ ચોર્યાસી ચોર્યાસી ચોવીસી સુધી સ્થુલીભદ્ર નહીં ભૂલાય. આ કામ વિજેતા છે. આ વિતરાગ ધર્મની અદભુત આ યશસ્વી બધી ગાથાઓ છે. એટલે કે છે કામનું સામર્થ્ય, કામને જરાય નબળો નહીં ગણવાનો. એકવાર જો આવશે તો સંક્રામક છે, ચેપી છે, સ્વાદિષ્ટ છે, આકર્ષક છે. એકવાર જો ભાન ભૂલ્યા, એકવાર જો લપટાયા, જરાક ફસાયા, જરા ઢીલા રહ્યા તો સામર્થ્ય એનું કામ કરશે, તમારું નહીં, ફસાઈ જશે. એ કહે છે પણ જ્ઞાનીના વચનનું જો અવગાહન હશે અને એની ધારણા કરી હશે જ્ઞાનીના વચનથી, કેમ કે કહે છે કે કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી. એણે કામનું સ્વરૂપ પોતાની કલ્પનાના આધારે જાણ્યું છે કે હું ધારે ત્યારે બધું કરી શકું છું, હું ફાવે ત્યારે બધું કરી શકું છું, હું બધો કાબુ મેળવી લઈશ, હું આ બધી પરિસ્થિતિને પહોંચી વળીશ. એને જ્ઞાની પુરુષના વચનથી કામનું સામર્થ્ય કામનું સ્વરૂપ જાણ્યું નથી. અને જો જાણ્યું હોત, કૃપાળુ દેવ તો આપણને સીધી વાત ત્યાં હલતી જ નથી, ના ના અમે જાણ, અરે જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસ્તા થઈ હોત, નિરસતા નથી એ બતાવે છે કે હજી કામનું સ્વરૂપ તો તારી મતિ કલ્પનાથી જાણે છે, તારી બુદ્ધિથી ચાલે છે, આ તર્કનો વિષય નથી. તો જ્ઞાની પુરુષના વચનથી કામનું સ્વરૂપ જાણ. અને જ્ઞાની પુરુષોએ થોડા વચનની અંદર પણ જે અદભુત સમજાવ્યું છે એનું તું વિચાર કર, ફરી ફરી વિચાર કર, ક્રમે કરીને પણ તને સમજાઈ જશે અને તારામાં એ સામર્થ્ય આવશે. જીવનું સામર્થ્ય, આ જીવનું વીર્ય છે એ આ વીર્ય છે, દ્રવ્ય વીર્ય નહીં, એનું ભાવ વીર્ય. અને એ જ્યારે જાગૃત થશે ત્યારે જગતની કોઈ તાકાત, દુનિયાનું કોઈ પરિબળ એને રોકી શકે એમ નથી. એટલે જ આ જે કંઈ તીર્થંકરો અને ભક્તામર સ્તોત્રમાં માનતુંગ સુરીશ્વરજીએ કહ્યું કે હે અરિયંત પરમાત્મા, તારી વિશેષતા હોય છે ઈ જ છે કે ઇન્દ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકાર હોય તોય થતા કદી નહીં આપને રે વિકારો. કારણ શું? તો કે જગતની અંદર આવા જબરજસ્ત તોફાન આંધીના વાયરા વાય અને ભલભલા પર્વતો ભાંગીને ભૂકો થઈ જાય પણ મેરું કોઈ દી ચડે નહીં એમ હે અરિયંત, તારું સ્વરૂપ જે હોય તે આત્મા, પણ અરિયંત પદમાં રહેલો આત્મા આ વિતરાગ દર્શનનો જે પૂર્ણ વિતરાગ અને સર્વજ્ઞ છે, વો અરિયંત એ કોઈ દિવસ ચલિત થાય. આવું સ્વરૂપ એ જ્ઞાનેના વચનથી અવગાહનથી એ કહે છે તેને વિશે સાવ નિરસ્તા થઈ હોત, હજુ થોડું રસિકપણું વિદ્યમાન હોય તો હજુ જ્ઞાનીનું વચન એનાથી કામનું સ્વરૂપ આપણે જાણ્યું નથી. એના વચનથી બે વસ્તુ જાણવા મળે, એક પોતાનું જીવનું સામર્થ્ય કેવું છે, પોતે અનંત શક્તિ વાળો છે, અનંત વીર્ય વાળો છે, અને બીજું કામ છે એ આખરે પૌદ્ગલિક છે, પર આશ્રિત છે, સ્વ નથી. આ એને સમજાય, એને પર વિના કામ ન થઈ શકે, પરના રાગ વિના. ચોથા વ્રત માટે કૃપાળુ દેવે એક પત્રમાં આવ્યું છે કે એની અંદર અપવાદ નથી કીધો. શું કામ? તો કે એ